તારીખ 23/1/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 47 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39
સ્વસ્વરૂપનું પુરુષાર્થ કરવાનો આમાં સંકેત છે. પ્રારંભમાં પોતાનું સ્વરૂપ કેવું છે એ સ્થાપ્યું છે કે ત્રિકાળી ધ્રુવગ્રહ કદી બંધાયું નથી. વર્તમાન અવસ્થામાં રાગાદિ બંધન ભાવબંધન છે, દ્રવ કર્મનો સંબંધ, મનોકર્મનો દેહાદિનો સંબંધ એ દ્રવ બંધન છે. સંયોગ સ્વરૂપ છે, રાગાદિ પણ સંયોગે છે, કર્મનો કર્મ પણ સંયોગે છે. એની સામે પહેલો પ્રતિપક્ષ લીધો, ત્રિકાળી ધ્રુવગ્રહ એટલે મૂળ સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ કદી બંધાયું નથી, અથવા અવસ્થાના બંધ સંબંધ સાથે મૂળદ્રવ્યને કાંઈ લેવા દેવા નથી, બંધાયું નથી એનો અર્થ કે એને કાંઈ લેવા દેવા નથી. બંધન સાથે તો સંબંધ નથી, પણ મુક્તિ સાથે પણ એને સંબંધ નથી એમ કહેવાનું છે. ત્રિકાળી ધ્રુવદ્રવ્ય તો મુક્ત છે કે બંધાયેલું છે એ વાત પણ લાગુ પડતી નથી. આખા દ્રવ્યને આ ત્રિકાળી તો એક અંશ છે, મૂળ દ્રવ્યનો આખા પદાર્થનો મૂળ અંશ છે એને ત્રિકાળી દ્રવ્ય કહે છે. આખા પદાર્થની અપેક્ષાએ જીવ મુક્ત છે કે જીવ બંધાયેલો છે તે વ્યવહાર નથી છે. જીવ મુક્ત પણ નથી અને જીવ બંધાયેલો પણ નથી એ નિશ્ચય નથી છે. જો વ્યવહાર નથી એમ છે કે જીવ મુક્ત છે કે જીવ બંધાયેલો છે તો આપોઆપ જ એમ પણ છે, નિશ્ચય નથી કે જીવ મુક્ત પણ નથી અને જીવ બંધાયેલો પણ નથી. કેમ કે વ્યવહાર નહીં છે એ નિશ્ચય સાપેક્ષ છે. નિશ્ચયની અપેક્ષા જેના જ્ઞાનમાં છે એના જ્ઞાનનો વ્યવહાર નહીં સાચો, નહીતર એ વ્યવહાર ને ક્યાંથી આવ્યો? તે વ્યવહાર ને ખરેખર વ્યવહારની તરીકે આવેલો નથી. પહેલા વચનમાં તો બંધનની અપેક્ષા લીધી કે ત્રિકાળી ધ્રુવદ્રવ કદી બંધાયું નથી એવી અપેક્ષા લીધી, પણ ખરેખર ત્રિકાળી ધ્રુવદ્રવને નિશ્ચયથી જોવામાં આવે, નિશ્ચયનો એ વિષય છે. કેમ કે આત્માનું એ નિશ્ચય સ્વરૂપ છે, આત્માનું નિશ્ચય સ્વરૂપ હોવાને લીધે તેને જાણનાર જ્ઞાનને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. તો નિશ્ચય નહીંથી તો ત્રિકાળી ધ્રુવદ્રવ્ય કદી બંધાયું નથી એમની પણ, બંધન મોક્ષની પણ અપેક્ષા એને લાગુ પડતી નથી. પણ વર્તમાન બંધ અવસ્થામાં હું બંધાયો છું એવી લાગણી પ્રવર્તી હોવાને લીધે એ વ્યક્તિની સામે એમ કહે છે કે તારું મૂળ દ્રવ્ય કદી બંધાયું નથી. તો કે પણ આ બંધની મુક્ત એ બધી વ્યવસ્થા છે, નવ તત્વની અંદર બંધન મોક્ષ તત્વ છે, તો કે એ વાત વ્યવહાર નીતિ છે. આખા પદાર્થના એક અંશને મુખ્ય કરીને આખો પદાર્થ બતાવતા તે બંધાયેલું છે અથવા મુક્ત થયું છે એમ કહેવાય છે. તે જ કાળે નિશ્ચય નથી, ન તો ત્રિકાળી ધ્રુવદ્રવ કદી બંધાયું છે, ન તો કદી એને મુક્ત થવાનો અવસર પણ છે, પ્રસંગ પણ છે. હવે જે આત્માનો બોધ છે, આત્મબોધ છે, સ્વરૂપનો જે બોધ છે, જેનો બોધ જ્ઞાનીઓ દેવા માગે છે અથવા જેનો બોધ તીર્થંકર પરમેશ્વરની દિવ્ય ધ્વનિમાં મુખ્યપણે રહેલો છે, તે આ દ્રવ છે કે જે બંધાયું પણ નથી અને મુક્ત પણ થયું નથી, એવું જે દ્રવ છે એનો બોધ કરાવવા માગે છે. મૂળ સ્વરૂપે આત્મા કેવો છે, કે મૂળ સ્વરૂપે આત્મા બંધાયો પણ નથી કદી, અને મુક્ત થવાની વાત તો બંધનપૂર્વક જ હોય શકે. જે બંધાયો હોય તેને બંધનથી મુક્ત થવાય. જો ત્રિકાળી ધ્રુવદ્રવ કદી બંધાયું નથી તો એને મુક્ત થવાની વાત કહેવી પણ અર્થ વગરની છે, નિરર્થક છે. પરમાત્મ પ્રકાશમાં એ વાત યોગેન્દ્રદેવની છે કે જેમ કોઈ માણસ જેલમાંથી મુક્ત થાય, જેલના બંધનમાંથી મુક્ત થાય તો એને લોકો અભિનંદન આપે છે કે ચાલો તમે મુક્ત થયા, એ બદલ તમને અભિનંદન. પણ જે માણસ કદી જેલમાં ન ગયો હોય એને મુક્ત થવાના અભિનંદન દેવા જેવું એનું અપમાન કરવામાં આવે છે. કેમ કે એમાં સાબિતી થાય છે કે પહેલા એ કોઈ ગુનો કરીને બંધનમાં પડેલા છે. એ અભિનંદનમાં એ વાત ગર્ભિત છે, સમાવિષ્ટ છે. એ મૂળ સ્વરૂપની વિશે મુક્ત થવાની વાત પણ મૂળ સ્વરૂપને લાંછન બરાબર છે. જેમ જેલમાં નહીં ગયેલાને મુક્ત થવાના અભિનંદન લાંછન બરાબર છે, એમ મૂળ સ્વરૂપને મુક્ત થવાની વાત પણ લાંછન બરાબર છે. એવા મૂળ સ્વરૂપનો બોધ કરાવવાનો સર્વશાસ્ત્રોનો હેતુ છે, મુખ્ય હેતુ છે. તે કેવો છે કે બંધ મોક્ષ રહી છે, અને તેવો બોધ કઈ રીતે થાય, બસ આ બે વાત સર્વશાસ્ત્ર. આત્મા કેવો છે મૂળમાં, અને જીવો છે એનો બોધ એટલે અનુભવ, બોધ એટલે સાક્ષાત અનુભવ કેમ થાય, આ બે વાત મુખ્યપણે સર્વ આધ્યાત્મ શાસ્ત્રોમાં કહેવી છે. અહીંયા જે જીવ બંધનમાં રહ્યો છે એને પણ કેવી રીતે પોતાના મૂળ સ્વરૂપને પુરુષાર્થથી જોવું એ વાત થોડી માર્મિક પદ્ધતિમાં આવી છે. હું તો મથી લીધું હું ત્રિકાળી ધ્રુવદ્રવમાં જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોનું અનંત સામર્થ્ય છે. ધ્રુવ છે એટલે સદાય છે અને શાશ્વત છે એમ આવી જાય છે. અને જે સદાય અને શાશ્વત હોય એ નિર્બાધ તત્વ હોય એને બાધા ન કરી શકાતી હોય તો જ એ સદાય શાશ્વત રહી શકે, નહીંતર ન રહી શકે. એ બધી વાત એક ધ્રુવપદ કહેતા આવી જાય છે. ધ્રુવ કહેતા એનું અવ્યાબાધકત્વ આવે છે, ધ્રુવ કહેતા એનું શાશ્વતપણું પણ આવે છે. અનંત સામર્થવંત પદાર્થનું અવ્યાબાધ શાશ્વતપણું સદાય છે, કાયમ છે. એવું જો પોતે પ્રયત્ન કરીને જાણે તો જણાય એવું છે, એમ અહીંયા કહેવું છે. એવું અનુભવ કરવાનો, એવું જાણવાનો જો પોતે પ્રયત્ન કરે તો જાણી શકે એવું છે. કેમ કે એ સ્વરૂપ અત્યારે પણ એવું જ છે, સદાય છે, એટલે વર્તમાન સમયમાં પણ આવું છે. જ્યારે એ પ્રયત્ન કરે ત્યારે એને જણાય એવું છે. એ વચ્ચે વાત લીધી છે, પણ પ્રયત્ન કરે તો પોતે છૂટતો જ છે એમ જણાય. સમગ્ર પદાર્થ ઉપરનો વિષય લઈએ તો અનાદિથી આ આત્મા મૂળ સ્વરૂપે પોતાના અનંત સામર્થ્યને સંઘરીને ધ્રુવપણે રહેલો છે. બીજી બાજુ એની અવસ્થાને લક્ષમાં લેવામાં આવે તો અનાદિથી આ આત્મા સંસાર અવસ્થામાં દ્રવકર્મ, ભાવકર્મ અને નોકર્મ સાથે સંબંધ ધરાવે છે. એ સંબંધને અહીંયા બંધન કહેવામાં આવે છે. સ્વબંધ એટલે સારી રીતે જેનો બંધન છે, એવી પણ એક અંશની સ્થિતિ છે. આ બંને પ્રકારે વસ્તુ છે. હવે જેને છૂટવાની ઈચ્છા છે, વર્તમાન અંશમાંથી સંબંધ છોડવાની ઈચ્છા છે, જે વર્તમાન અંશ દ્રવકર્મ, ભાવકર્મ અને નોકર્મ સાથે સંબંધ ધરાવે છે, તે અંશ સાથે પણ જેને દ્રવકર્મ, ભાવકર્મ અને નોકર્મનો સંબંધ છોડવો છે, છૂટવા માગે છે, એને શું કરવું? કે જે પોતાનો સંબંધ વિનાનો અંશ છે, એ મુખ્ય અંશ છે, ત્રિકાળી છે, સંબંધવાળો અંશ ક્ષણિક છે, નાશવંત છે, તેથી એને મુખ્ય અંશને મુખ્યતા આપવી. બસ આટલી વાત છે. એ મુખ્યતા આપવાના પુરુષાર્થને અહીંયા પુરુષાર્થ કહે છે, એટલી વાત છે. મુખ્યતા આપવી એટલે એવો હું છું એ મુખ્યપણે જ્ઞાનમાં રહેવું, એમ શ્રદ્ધાનમાં રહેવું, અને શ્રદ્ધા જ્ઞાનમાં એમ રહેતા એવું જ આચરણ થાય. પરિણામ ત્યાં જ બધા નિમગ્ન થાય એવા પુરુષાર્થમાં રહેવું. બસ તો એને વર્તમાન સંબંધ છે એનો અભાવ થઈ જાય છે. જે અનાદિથી ક્ષણ ક્ષણ પૂરતો સંબંધ ચાલ્યો આવ્યો છે, તેના તે ભાવોનો સંબંધ નથી, તેના તે દ્રવ કર્મોનો સંબંધ નથી, તેના તે નોકર્મના પરમાણુનો પણ સંબંધ નથી. એ બધા બદલાતા છે. ભાવ પણ બદલાતા છે અને પરમાણુ પણ બદલાતા છે. પોતે જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપને ઓળખતો નથી, એનામાં એને શ્રદ્ધા નથી, ત્યાં સુધી એની શ્રદ્ધા છે હું સંસારી છું એવો શ્રદ્ધા છે, હું બંધવાળો સંબંધવાળો છું એવી એને શ્રદ્ધા છે. એટલે એની મુખ્યતા ત્યાં છે. એ અંશ ઉપરની મુખ્યતા બદલીને, ફેરવીને એને બીજા અંશ ઉપર મુખ્યતા લઈ જવી જોઈએ. અત્યારે તો શું છે કે ગણપણ એની બીજું રહી જાય છે, એટલે મુખ્ય કહીએ છીએ. આમ તો પ્રયત્ન સર્વસ્વ પણ કરવા યોગ્ય છે, પણ છદ્મસ્થને પરિણામની અંદર મુખ્ય અને ગૌણ એવો પ્રકાર પ્રવર્તે જ છે અનિવાર્યપણે. જ્યાં સુધી પરિપૂર્ણ શુદ્ધ પરિણામ થતું નથી ત્યાં સુધી પરિણામમાં સર્વથા પણ આવતું નથી, અનિવાર્યપણે મુખ્ય ગુણ પણ વર્તે છે. તો અહીંયા એને જ્ઞાન કરાવે છે બંને અંશનું, અને એમ પણ જ્ઞાન કરાવે છે કે તારું મુખ્યપણું એક ન્યાય તો સર્વસ્વપણું ઉદય માટે સંબંધમાં પકડેલું છે. જ્યાં મુખ્યતા છે ત્યાં સર્વસ્વની અપેક્ષા આવે છે, તો પણ ગૌણપણે બીજી પ્રવૃત્તિ સાધક અવસ્થામાં રહે છે. બે ભાગ પડી જાય છે, મુખ્ય પોતાનો આત્મા, ગૌણપણે આત્માની આત્મા સિવાયના ઉદય ભાવરૂપ પરિણામ એ ગૌણપણે રહે છે. જોકે શ્રદ્ધાનો વિષય, શ્રદ્ધાના વિષયમાં તો એવા બે ભાગ પડતા નથી, એટલે શ્રદ્ધાનો વિષય જે પોતાનું આત્મા છે ત્યાં પોતાનું સર્વસ્વ છે. જ્ઞાનમાં પણ એમ જાણે છે કે મારું મૂળ સ્વરૂપ છે એ મારું સર્વસ્વ છે, તો પણ એક સમયનો ઉત્પાદ વ્યયવાળો અંશ છે તે અપેક્ષાએ મારી મર્યાદામાં મારા ક્ષેત્રમાં વર્તે છે, અપેક્ષાએ વર્તે છે. જો એમ ન જાણે તો વેદાંત થઈ જાય પાછું, એટલી અપેક્ષાનો ખ્યાલ જ્ઞાનમાં ન રહીએ તો વેદાંતનો મત થઈ જાય, એટલા પૂરતી વાત છે. શ્રદ્ધામાં તો ક્યાંય થોડું આમ ને થોડું આમ એવું બની શકતું જ નથી, એ ગુણનું પરિણામ એવું છે કે ઉલટો પડે તો પણ સર્વસ્વ કર્મા કરે છે, સવળો એ ગુણ પરિણમે તો સર્વસ્વ સ્વમાં કરે છે. ત્યાં સુધી એ સ્વમાં સર્વસ્વ કરે છે કે અપેક્ષાએ જે પરિણામ અંશ પોતાનો છે એને પણ એ સ્વીકારવા તૈયાર નથી, આટલી વાત છે. જ્યારે તે જ કાળે જ્ઞાન બરાબર જાણે છે કે જે ઉત્પાદ વ્યયવાળો અંશ છે એ પણ આત્માનું એક અંગ છે, એ જીવ પદાર્થનું જ એક અંગ છે એમ જ્ઞાન બરાબર જાણે છે, અને એ અંગમાં શ્રદ્ધા પર્યાયનો સમાવેશ થાય છે. શ્રદ્ધાની પર્યાયનો એ અંગમાં સમાવેશ થાય છે, જ્ઞાનની પર્યાયનો એ અંશમાં સમાવેશ થાય છે, આચરણની પર્યાયનો, પુરુષાર્થની પર્યાયનો એ અંગમાં સમાવેશ થાય છે. એટલું અહીંયા એ વાત લીધી છે કે દ્રવ જીવદ્રવ મુક્ત છે, કે જીવદ્રવ બંધાયેલું છે તે વ્યવહાર મીઠી છે, અને તે બંધની મોક્ષની અવસ્થા છે તે પર્યાય છે. પર્યાય છે, પર્યાય છે તે વ્યવહારનો વિષય છે, અને તે અપેક્ષાએ જીવદ્રવ છે મુક્ત અવસ્થામાં મુક્ત થયું એમ કહીએ છીએ, સંસાર અવસ્થામાં બંધાયેલું છે એમ કહેવામાં આવે છે. હા, એ પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને અનુલક્ષીને આવે છે. નિષ્ક્રિય છે એટલે ત્યાં કોઈ પરિણામ ક્રિયા નથી, ધ્રુવ દ્રવ્યમાં કોઈ પરિણામ સંબંધી ઉત્પાદ વ્યય વાળી કોઈ ક્રિયા નથી, ક્રિયા પર્યાયની ફેરણી બનારસીદાસે વ્યાખ્યા કરે છે. કર્તા કર્મ ને ક્રિયા, કર્તા આત્મા છે, કર્મ એનું પરિણામ છે, અવસ્થા છે, અને ક્રિયા એક અવસ્થાથી બીજી અવસ્થામાં બદલવું એને ક્રિયા કહેવામાં આવે છે. તો એવી કોઈ ક્રિયા મૂળ દ્રવ્યનો વિષય નથી, જે ધ્રુવ દ્રવ્ય છે, સામર્થરૂપ જે સત્વ છે આત્માનું, એમાં બદલવું એમ કાંઈ નથી, એટલે એ નિષ્ક્રિય છે. તેમાં પરિણામ નહીં હોવાથી તે અપરિણામી છે એમ પણ કહેવામાં આવે છે. જેમ લાકડું એમ એમ પડી રહ્યું દેખાય છે ઘણા વર્ષો સુધી, એને કુટસ્થ એમ કહેવામાં આવે છે, લાકડાની જેમ જાણે એમને એમ પડ્યું રહે છે, કુટસ્થ એટલે એમને એમ પડ્યું રહેતું હોય એમ, એને કુટસ્થ પણ કહેવામાં આવે છે. તો અનેક વિશેષણો મૂળ સ્વભાવને લાગુ પડે છે. પર્યાયની રમત છે, પણ કેવી રમત છે કે એ મૂંઘાનું વાદળું ધુમાડો આવા મહાદ્રવને મહાન દ્રવને જોવા દેતું નથી. આવ્યું છે એમ કોણ જોવે છે? એક સમયની અવસ્થા જોવે છે. ત્રિકાળી દ્રવ હું આવો છું એમ જોનાર એક સમયની અવસ્થા છે. અનંતકાળથી વર્તમાન સુધીમાં જેટલો સમય ગયો એમાં એક મૂળ નામનો ધુમાડો એવો ઉભો થયેલો છે કે વચ્ચે એક પડદા જેવું છે કે જેને લઈને એને પોતાના મૂળ સ્વરૂપના દર્શન થતા. જો એ પોતે પ્રયત્ન કરે તો સહજ માત્રમાં જણાય એવું છે. પાછું જો પ્રયત્ન કરે તો સહજ માત્રમાં જણાય, અને યથાયોગ્ય પ્રયત્ન ન કરવામાં આવે તો અનંત કાળે પણ ન જણાય. આ પરિસ્થિતિ છે, આમ વ્યવસ્થા છે. ફક્ત સુયોગ્ય કાળે એનો પોતાને પોતાના મૂળ સ્વરૂપનો બોધ થાય એટલી વાત બનવાની જરૂર છે. અનંત કાળમાં એક એવો કોઈ સુયોગ્ય કાળ આવે કે જે કાળે એને પોતાને પોતાનો જ બોધ થાય, તો એનો અનંત કાળના આ સંબંધનો નિવેડો આવી જાય છે. વ્યવહારનીથી આત્મા મુક્ત થાય છે. નિશ્ચય નહીં તો મુક્ત થવાનો કોઈ સવાલ નથી, પણ વ્યવહાર નહીં આત્મા મુક્ત થાય છે. સુયોગ્ય કાળમાં કાળ બુદ્ધિ પુરુષાર્થ બધું છે, પણ ખુલીએ તો એવું છે કે જો ખરેખર આત્મા પોતે છૂટવાના ખરા ભાવમાં આવે, ખરી ચાહનામાં આવે, ખરી ભાવનામાં આવે, એ એનો સુયોગ્ય કાળ છે. નહીં તો એને કાળ બુદ્ધિ સામે જોવાની જરૂર છે. પુરુષાર્થ આપોઆપ ઉત્પન્ન છે. એને જે ભાવના થઈ કે આ જે વર્તમાન અવસ્થાના સંબંધની જે હેરાનગતિ છે, દુઃખ છે, એ હવે મારે મને સહન થતું નથી, આટલી વાત છે. જ્યાં સુધી એને વર્તમાન દુઃખમય અવસ્થા પોસાય છે એને સાલતી નથી, એને ખૂંચતી નથી, અને એ સહન કરવાની એની અવસ્થાની અંદર જ્યાં સુધી પોતાને માંદો નથી, સહન કરવાની તૈયારી છે, ત્યાં સુધી એ પોતાને પોતાના આત્મ સ્વરૂપનો આત્મબોધ થવાનો સુયોગ્ય કાળ નથી, યોગ્ય કાળ નથી. એ વિચાર તો એના ઉપરથી આવે છે, સુભાગભાઈ ઉપરથી. સુભાગભાઈ શ્રીમદજીના પરિચયમાં આવ્યા, ઘણા વર્ષ પરિચયમાં રહ્યા, ઘણા નજીકના પરિચયમાં રહ્યા. શ્રીમદજી પ્રત્યે એમને અનન્ય શ્રદ્ધા, અનન્ય શ્રદ્ધા એટલે એક પરમાત્મામાં શ્રદ્ધા હોય એવી સત્પુરુષમાં શ્રદ્ધા, પરમાત્મા તુલ્ય શ્રદ્ધા, એટલી શ્રદ્ધા. છતાં એમને આત્મબોધ દેવા માટે એમણે કોઈ સુયોગ્ય કાળની પસંદગી કરી હતી, આટલી શ્રદ્ધામાં એ ઊભા હતા, તો પણ એમને એટલા એ વિષયની અંદર આતુર કર્યા, અને પછી એને આત્મા બતાવ્યો કે જો આ હથેળીમાં આત્મા છે. આ જ્ઞાન માત્ર તત્વ પ્રગટ જ છે, પ્રસિદ્ધ છે, અત્યંત પ્રગટ છે, પ્રત્યક્ષ છે, કેમ કે સ્વસંવેદન અનુભવ ગોચર છે. આ બોધ થઈ ગયો, સ્વસંવેદનમય આત્માનો બોધ થઈ ગયો એક જ દિવસે. પણ એ કાળે મેં કોઈ પસંદ કરી લીધો અને જન્મ મરણનો છેડો આવી ગયો. એક ક્ષણમાં જન્મ મરણનો નાશ. જેમ મિથ્યાત્વ અવસ્થામાં આવું મહાન તત્વ હૈયાતી ધરાવતું હોવા છતાં કાંઈ જ નથી, મિથ્યા દ્રષ્ટિ જીવને એ કાંઈ જ નથી, એમ એ મહાન તત્વનો બોધ થતાં એને વર્તમાન સંબંધવાળી અવસ્થા જાણે કાંઈ જ નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે, આમ મુખ્ય ગૌણ થઈ જાય છે. શું ખ્યાલ રહે છે કે આ અવસ્થામાં ચોથું ગુણ સ્થાન હોય તો ચોથું જાણે, એને અવસ્થાની અંદર છઠ્ઠું સાતમું જાણે નહીં, છઠ્ઠું સાતમું હોય તો ચોથું જાણે નહીં. અવસ્થાનો યથાર્થ વિવેક પણ આવો સ્વરૂપનો બોધ થયા પછી હોય છે. એ પહેલા અવસ્થાનો ખરો વિવેક કોઈ પણ ગમે તેટલો ઉઘાડ હોય જ્ઞાનનો બુદ્ધિનો, તો પણ અવસ્થાનો વિવેક યથાર્થ હોતો નથી. એટલે ત્યાર પછી વિવેકનો વિષય જે અવસ્થા છે એનું ગૌણપણે જ્ઞાન રહે છે. મુખ્યપણે તો હું બંધ મોક્ષથી રહી છું એનું અવલંબન જ્ઞાનમાં આચરણમાં પુરુષાર્થમાં સર્વગુણોમાં થાય છે. શ્રદ્ધામાં તો પૂરેપૂરો અવલંબન છે, પણ યથાશક્તિ યથાગુણ સ્થાને એ બધું મુખ્ય પરિણમન અંદરમાં અંતર્મુખ થઈને આત્મામાં આવા બંધ મોક્ષ રહિત આત્મામાં નિમગ્ન થવા લાગે છે, અંતર્મગ્ન થવા લાગે છે, એકાગ્ર થવા લાગે છે. અનંત ગુણો મુખ્ય લીધો છે એમની ચર્ચામાં. એવું થયું છે કે કોઈ પ્રકારનું ઉદ્રવ છે વિશિષ્ટતા વાળું એમનું, કે ઘણી છૂટવાની તીવ્રતામાં આવી ગયા પછી એમને ગુરુદેવનો સંયોગ થયો. એ પહેલા વર્તમાન મિથ્યાત્વની અજ્ઞાન ભરેલી દુઃખમય પરિસ્થિતિમાંથી છૂટવા માટે બહુ તરફળિયા માર્યા છે. એટલા બધા તરફળિયા માર્યા છે કે એની વેદનાનો કોઈ પાર નહીં, અથાગ વેદનામાં આવ્યા છે. એ એમનો સુયોગ્ય કાળ તૈયાર થયેલો, અને જ્યારે આવું થાય ત્યારે કુદરતી એને નિમિત્તનો સંજોગ થઈ જાય છે. નહીંતર ક્યાં અજમેર અને ક્યાં સોનગઢ, 500 માઇલનું છેટું છે, એટલું દૂર છે, લગભગ 500 માઇલ છે. તો એટલે દૂરથી આવવાનું થયું, કોઈ બી નહીં આવેલા, એકલા આવી ચડ્યા. અને જેમ કઢેલા દૂધમાં નિવરણ પડે અને જેમ દહીંનો ઢીમ જામી જાય, એમ બોધ મળ્યો કે આ જ્ઞાન અને રાગ જુદા છે. બસ આખું જ્ઞાન તત્વ હાથમાં આવી ગયું, રાગથી ભિન્ન એવું અંતર તત્વ છે બંધ મોક્ષ રહિત. એમની ભાષામાં તો ઘણી વાતો આવી છે. એ સિદ્ધિ એની ધૂમ ચડી અને અનુભવમાં આવી ગયા. ત્યાર પછી કોઈ કુદરતનો કાળ એવો રહ્યો છે કે 7 વર્ષ સુધી ફરીને બોધિદાતા સદગુરુની પાસે આવી શક્યા નથી પોતે. એની પણ એમને બહુ વેદના ઠાલી છે. પછી એકવાર આવ્યા છે 7 વર્ષે, પાછા બીજા 7 વર્ષ સુધી આવી શક્યા નથી. આમ છે. એટલે એ 14 વર્ષની અંદર એકલે હાથે એમણે બહુ પુરુષાર્થ કર્યો છે, એવું કોઈ એમનું દ્રય છે એકાવતારી કે જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. સામાન્ય રીતે સત્સમાગમ હોય ન હોય તો વર્તમાન દેશકાળ જોતા આ લાઈનમાં ટકવું મુશ્કેલ છે. અસત્સંગનો અને અસત્પ્રસંગનો એટલો ઘેરાવો છે આ કાળમાં કે જે લાઈન ચૂકી જાય એ સહજ માર્ગમાં બને એવું છે. એમની તો કોઈ યોગ્યતા વિશેષ એવી હતી કે બિલકુલ સત્સંગ 7-7 વર્ષ સુધી નહીં, ઘણું કામ કર્યું. એમને તો પાછી સંયોગની પ્રતિકૂળતાઓના એ વર્ષો હતા. સત્સમાગમની પ્રતિકૂળ સંયોગમાં યોગ્યતાને કારણે પુરુષાર્થ ઘણો ઉપાડ્યો છે. આ બાજુ પ્રતિકૂળતા ઘણી તો આ બાજુ પુરુષાર્થ ઘણો, એમ સામે સામે લાઈન પકડે છે. ગજબ કામ કર્યું છે. એટલે એ જે એમની લાઈન બની ગઈ આખી, એકલે હાથે અંદરમાં જામતું જામું બહારમાં જે ગુરુની પાસેથી ઉપદેશ મળ્યો છે એના સંયોગનો પણ પ્રસંગ નહીં. તો અંદરમાં એમ વિચાર કર્યો કે એમણે જે ચીજ બતાવી દીધી છે તો હું પોતે જ છું, એનાથી હું ક્યાં દૂર છું. એટલે એમાં ને એમાં હું જામ્યો જ રહું એ વૃત્તિ જોર કરી, એ પુરુષાર્થે જોર કર્યું. અને એ જોરમાં ને જોરમાં એમણે આ પત્રો લખ્યા છે અને ચર્ચા થઈ ગઈ છે. એટલે એમના વચનોની અંદર પુરુષાર્થ શું ચીજ છે એ ઝળકે છે. ભલે પુરુષાર્થ અવસ્થા અંગ છે અને પુરુષાર્થ જણાય છે જ્ઞાનીને કે જે તે ગુણ સ્થાને કેવો કેવો પુરુષાર્થ છે, અને એ ગૌણપણે જાણવાનો વિષય હોવા છતાં એમના વચનોમાં કોઈ વિશેષ વાત ઉપસ્થિત હોય તો એમના પુરુષાર્થની છે, એ લક્ષમાં લેવા જેવો વિષય છે. વસ્તુ વ્યવસ્થાની સમજણમાં ગડબડ ન હોય અને પુરુષાર્થની જાગૃતિ માટે કોઈ શાસ્ત્ર વાંચવું હોય તો દ્રવદ્રષ્ટિ પ્રકાશ ઉત્તમ શાસ્ત્ર છે, એમ કહી શકાય. બહુ ઉત્તમ શાસ્ત્ર છે. સમજણમાં દ્રવદ્રષ્ટિ પ્રકાશ બીજી કોઈ દ્રવગુણ પર્યાય કે બીજી કોઈ ગડબડ ન હોય, સમજણ ચોખ્ખી હોય વસ્તુ વ્યવસ્થાની. હવે એક અંતરમાં પુરુષાર્થી ધર્મનું છે એ અંગે કોઈ વિશેષ નિમિત્તભૂત શાસ્ત્ર એને કોઈને જોઈતું હોય તો દ્રવદ્રષ્ટિ પ્રકાશ એને યોગ્ય શાસ્ત્ર છે. એ તો એમનું જોર ઘણું હતું ને, ઘણું જોર હતું. આયુષ હોત તો મુનિપણા ના આવે એવી છે, એવું જોર હતું. આયુષ નું એટલું નહીં, એટલો આ બધું કાળ નહીં એમની પાસે. આમાંથી એક વાતની છે કે દ્રવ મુક્ત છે કે દ્રવ બંધાયેલું છે તે વ્યવહાર નથી છે અને તે પર્યાય છે, અનર્પિતપણે એમાંથી નીકળે છે કે ત્રિકાળી દ્રવને બંધ મોક્ષની અપેક્ષા લાગુ પડતી નથી. જો વ્યવહારથી દ્રવ મુક્ત છે કે બંધાયેલું છે તો નિશ્ચયથી તે મુક્ત કે બંધાયેલું નથી, મુક્ત પણ નથી અને બંધાયેલું પણ નથી, અને તે પર્યાય નથી પણ તે ત્રિકાળી ધ્રુવ દ્રવ છે. કે જે અહીંયા એમ કહ્યું કે બંધાયું નથી, કદી બંધાયું નથી, કદી બંધાયું નહીં હોવાને લીધે ક્યારેક એનું મોક્ષ થવાની સંભાવના એ અપેક્ષા લાગુ પડતી નથી. આટલી વાત સ્થાપ્યા પછી હવે વ્યવસ્થા બતાવે છે એક દ્રષ્ટાંત આપીને પુરુષાર્થની, કે જેમ કરોડો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માંગે તો છૂટી શકે છે, કેમ કે લાળ તો એમાંથી જ નીકળેલી છે અને લાળ છે એની કોઈ એટલી શક્તિ નથી જેટલી કરોડિયાની શક્તિ છે. લાળને કાપી શકે એમ છે, એના જે આંકડા છે એનાથી લાળને કાપી શકે એમ છે. બંધાયો તો એમાં એમાં મીટાયો, એમ આ જીવના પરિણામમાં મોહ વિશેષ છે, દર્શન છે, એ વ્યામીને લઈને જીવ એમાં એમાં ઘૂંચવાયેલો છે. શક્તિ છે કાપે તો ક્ષણ માત્રમાં એ મોહની લાળને કાપી શકે એમ છે. આ અવસ્થાનો વિષય છે. જેમ કરોડો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માંગે તો છૂટી શકે છે એક દ્રષ્ટાંત. બીજું એ છે કે જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં અથવા અનેક ઉપાધિઓમાં અથવા અનેક પ્રકારની ઝંઝાળમાં ફસાયેલો છે, આ દ્રષ્ટાંત કોઈ પણ માણસ પોતાના વર્તમાન અનુભવની સાથે મેળવી શકે તપાસી શકે એમ છે. કે જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં અનેક ઉપાધિઓમાં અને અનેક જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે તો સાવ છૂટો છે. માણસ તરીકે ક્યાં બાઈક બંધાયેલો છે, એનું એને જે ફસાનું છે જંજાળ છે બીજા કાર્યોની અપેક્ષાએ છે. ઉપાધિ છે કોઈને કોઈ કાર્ય વિશેષની અપેક્ષાએ ઉપાધિ છે. માણસ તરીકે માણસ છે, કોઈ ઉપાધિને મિટરાયેલી દેખાય છે કોઈ માણસને કાંઈ નથી. અનેક સંબંધો હોવા છતાં માણસ તરીકે તો સાવ છૂટે છૂટો છે. સંબંધો તો બીજાની અપેક્ષાએ છે, માણસ તરીકે એની તરીકે સાવ છૂટો છે. એ તો પણ માણસ તરીકે છૂટો છે તેમ જીવ વિભાગની જાળમાં બંધાયેલ છે, ફસાયેલ છે, પણ પ્રયત્ન કરે, અંદર જોવાનો પ્રયત્ન કરે, મૂળ દ્રવ્ય મૂળ સ્વરૂપે હું કેવો છું એમ પ્રયત્ન કરે તો પોતે વિભાગની જાળ વિનાનો બંધન વિનાનો પોતે છૂટો જ છે એમ એને જણાય. આમ છે, આટલી વાર છે જોવે એટલી વાર છે. હવે એ વિભાવની જાળમાં એવો ફસાયેલો છે કે એ ફસામણમાંથી એ જોવા માટે સમર્થ નથી. મિથ્યાત્વ અવસ્થામાં એને પોતાને પોતાનું સ્વરૂપ જોવું, અંતર્મુખ થઈને જોવું, એટલું સમર્થપણું એટલી શક્તિ એનામાં નથી. એટલે જેટલું કરે છે એ બધું બહાર ને બહાર કરે છે. શાસ્ત્રમાં છે પરિણામ બહાર ના બહાર, પૂજા ભક્તિ વ્રતાદિ અંગીકાર કરે બધી ક્રિયાઓ કરે બધા પરિણામ બહાર ને બહાર, બધા ફેરફાર બહાર ને બહાર કર્યા કરે. અનંત કાળથી ધર્મના ક્ષેત્રમાં આવીને બાહ્ય પરિણામથી બાહ્ય પરિણામની ક્રિયા કરી અને ધર્મ થયો હોવાનું માનીને મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્મને દ્રઢ કર્યું. ફક્ત એના મૂળ સ્વરૂપને અંતર્મુખ થઈને જોવું એટલી એને અંતરની ક્રિયા કરી નથી. પરિણામમાં વસ્તુ મોજુદ છે સર્વકાળે. પરિણામમાં આ બાજુ જે જેટલા વેગથી જાય છે એ પરિણામ શક્તિનો બધો ઉપયોગ ત્યાં કરે છે. બહાર જવામાં, બહિર્મુખ રહેવામાં, બહિર્મુખ થવામાં અને બાહ્ય પદાર્થને રાગાદી પ્રત્યે ધસવામાં બધી શક્તિનો પ્રયોગ થઈ જાય છે, વપરાઈ જાય છે, એટલે અંતર્મુખ થઈ શકતો નથી. એ વેગની અંદર ફેરફાર થઈ જાય એક પોતાની છૂટવાની તીવ્ર ભાવનાને કારણે. આ મૂળમાં ભાવના છે જે આ શાસ્ત્રનો પાયાનો મુખ્ય જે વિષય છે ભાવનાનો. આ શાસ્ત્રમાં એ વાત મુખ્ય કરી છે કે તારી ખરી ભાવના હોય તો જે મિથ્યાત્વ અવસ્થામાં તું બહિર્મુખપણે થઈ રહ્યો છો એ તારી શક્તિ ઊંધી જે વપરાઈ રહી છે એ શક્તિને પાછી વાળીને અંતર્મુખ થવામાં તારી ક્ષમતા ઊભી થશે, કાર્યક્ષમતા ઊભી થશે, નહીંતર તારી કાર્યક્ષમતા નથી. એટલે એ વાત લખી છૂટવા માંગે તો છૂટી શકે છે. શું કહે છે? જો જીવ છૂટવા માંગે તો છૂટી શકે છે. શ્રીમદજી એક બહુ સરસ પત્રમાં એક વચન લખ્યું છે કે સંસારમાં જેને બંધાવ્યું છે એને છોડાવનાર કોઈ નથી અને જેને છૂટવું છે એને આ જગતમાં કોઈ બાંધનાર નથી. એ વચનો એવો નિર્દેશ કરે છે જેને પોતાનો અંતર વિચાર હોય ને કે જો સત્પુરુષ એમ કહે છે કે છૂટનારને કોઈ બાંધનાર નથી તો ખરેખર પોતે પોતાનો વિચાર કરે તો એમ વિચાર કરી શકે કે તો ખરેખર મારે છૂટવું નથી એટલે હું બંધાવું છું. હું સંસારમાં કેમ બંધાવું છું કે મારે છૂટવું નથી માટે બંધાવું છું. જો મારે છૂટવું હોય તો આ જગતમાં આ સંસારમાં મને કોઈ બાંધી શકે નહીં. આમ નીકળે છે એની પોતાની જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા સ્પષ્ટ થાય છે એમાંથી. એટલે પ્રયત્ન કરે તો પોતે છૂટો છે એમ જણાય. એ પ્રયત્ન ક્યારે કરે કે એ છૂટવા માંગે તો, છૂટવાની ભાવનામાં આવે તો પ્રયત્ન થાય અને નહીતર માત્ર છૂટવાનો વિચાર વિકલ્પ થાય પ્રયત્ન ન થાય. વિકલ્પ આવે કે મારે છૂટવું છે એથી કઈ છૂટી શકાતું નથી. પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો છે. પોતે છૂટો તો છે જ પણ પ્રયત્ન કરે તો જણાય અને પ્રયત્ન ન કરે તો ન જણાય. તથારૂપ પ્રયત્ન કરે તો જણાય. છૂટો છે એમ જાણવાનો તથારૂપ પ્રયત્ન કરે તો જણાય અને નહીતર ન જણાય. કહે છે કે ચૈતન્ય પદાર્થ તો છૂટો જ છે. અંદરમાં ચૈતન્ય પદાર્થને દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ નો કોઈ સંબંધ નથી. દ્રવ કર્મ અને નો કર્મ તો પરમાણુ છે એટલે બીજી જાતનું ભિન્ન દ્રવ છે, જુદું દ્રવ છે. પણ ભાવ કર્મ રૂપ જે અવસ્થા છે, ઉપાધિ છે, જંજાળ છે, એની અવસ્થામાં રહેલું તત્વ છે એ પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ થી અત્યંત દૂર છે. કેટલું? અત્યંત દૂર છે એમ કહેવાય છે. જો ત્રિકાળી ધ્રુવગ્રહને અંદર વળીને અંતર્મુખ થઈને જોવામાં આવે તો એમ જોવાયું છે કે આ ગ્રહથી આ ભાવ અત્યંત દૂર છે, એટલું બધું બે વચ્ચે આંતરો છે, અંતર છે એમ જોવામાં આવે છે. ચૈતન્ય પદાર્થ તો છૂટો જ છે, જ વાપરો છે એટલા માટે કે ઘણો દૂર છે. ક્યાં ચૈતન્ય પદાર્થ, ક્યાં એક સમયની વિભાવિત અવસ્થા, ઘણું અંતર છે બે વચ્ચે. તો એક સરખા વિરુદ્ધ ભાવની અપેક્ષાએ, એક સરખા નહીં પણ વિરુદ્ધ ભાવની અપેક્ષાએ ઘણા દૂર છે, ઘણું દૂર છે એમ છે. ભાવે દૂર છે, ભાવે ઘણું દૂર છે. જે ત્રિકાળી ધ્રુવ છે, ક્યાં ત્રિકાળી ધ્રુવ ગ્રહ, ક્યાં એક સમયની વિભાવિક અવસ્થા, ઘણું દૂર છે એમ કહેવું છે. એ 38મી ગાથા નિયમ સારની છે, એના પછીનો કળશ છે, એ કળશમાં એવો શબ્દ વાપરે છે. ચારે ભાવ લઈની ગા છે, ત્યાં તો ચારે ભાવ દૂર છે. 38 ગાથામાં તો ચારે ભાવની વાત છે, ચારે ચાર ભાવ. સર્વતત્વમાં જે એક સાર છે, કોણ? પરમ પરિણામી ભાવ. સર્વતત્વમાં જે એક સાર છે અને જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, દૂર શબ્દ વાપરો છે. સકલ વિલય દૂર, દૂર શબ્દ વાપરો છે. જે નાશ પામવા યોગ્ય ભાવથી જે દૂર છે એમ કરીને અનેક વિશેષણો લીધા છે. જે સુખ સાગરનું પૂર છે, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે એમ કરીને ઘણા. શાસ્ત્રમાં હતું પણ વાત દિગંબર સંપ્રદાયમાં લુપ્ત પ્રાય હતી, બધું લોપાઈ ગયું. તો ત્રણેય સ્ફૂર્કાઓમાં બાહ્ય ક્રિયાકાંડમાં સંપ્રદાયના જેઓ સપડાયેલા હતા તેમાંથી કોઈ એક નવો અધ્યાત્મનો યુગ, એક યુગ પુરુષને લઈને ઉત્પન્ન થયો એમ કહી શકાય. તેનું કોઈ માપ નીકળે એવું નથી. ઉપકાર નું માપ નીકળે એવું નથી, ઉપકાર કેટલો કે એનું કોઈ માપ નીકળે એવું નથી. સંસારનો છૂટકો થઈ જાય એવું છે, ભૂકા બોલાવી દે સંસારના. સંસાર તો કે કાંઈ ચીજ નથી, તું એટલો માન છું કે જેના એક સેકન્ડના અનુભવમાં સંસારના ભૂકા છે, તારી તો વાત શું થાય એવી વાત કરી છે. પણ એને માપનું આવ્યું ને એનાથી કેટલું વધારે કે એનું કઈ માપ નહીં એટલો વધારે. કેમ કે અનંત તીર્થંકરોના સમવસરણમાં પોતે રજળતા રજળતા રજળ પાઠ કરતા કરતા ગયેલા, પણ આ જે બોધ થવો જોઈએ, બંધ મોક્ષ રહિત આત્માનો બોધ થવો જોઈએ, એ ન થયો. અને અહીંયા કોઈ એવા સુયોગ્ય કાળમાં સાંભળેલી થઈ ગયેલી અને આત્મબોધ નહી થયો, એ કામ અહિયાં થયો. નિહાલ કરી દીધો મને, તો નામે એમનું નિહાલભાઈ હતો, નિહાલભાઈ ને નિહાલ કરી નાખ્યા. એટલે એ રીતે ઉપકાર ગાયો છે. ચર્ચા ચાલતી ત્યારે એમ કહેતા કે જોવો મને સંબોધન કરે, હા એમ જ કહેતા કે મને સંબોધન કરે છે. છેલ્લે દિવસે પણ એમણે જે દિવસે એમનો દેહ ત્યાગ કર્યો તે દિવસે એમને સંબોધન મારતા હતા, ગ્રંથ સંબંધો વાર્તા તે દિવસે ખાસ કરીને, એમાંથી કોઈ વાત નું ધ્યાન કરતા હતા. શું કે છે કે ચૈતન્ય પદાર્થ તો છૂટો છે, તે ચૈતન્ય તો જ્ઞાન આનંદની મૂર્તિ જ્ઞાયક મૂર્તિ છે. આ જે ચૈતન્ય પદાર્થ એ તો અનંત જ્ઞાન અને અનંત આનંદની એક મૂર્તિ છે, નાયક મૂર્તિ આત્મા છે. પણ પોતે પોતાને ભૂલી ગયો છે, મૂળમાં પોતે કોણ છે એમ ભૂલી ગયો છે. દ્રષ્ટાંત આવે છે સિંહના બચ્ચાનો, બકરાના કૂવામાં જન્મ્યું ત્યારથી, આંખ ઉઘડી ત્યારથી એને બકરાના ખોળામાં જ ફરવાનું થયું, ને બકરાના ટોળામાં એ પોતે બકરું છે. કોઈ સિંહ આવે ને બકરા ભાગે તો એ ભાગે, પોતાને બકરું સમજીને. સિંહથી મારું આ હું, આ તો સિંહનું બચ્ચું છે, બકરાને જેમ લઈને ભાગે છે. બરોબર જો તું ત્રાડ નાખું મારી જેમ, તારી ત્રાડ ને મારી ત્રાડ સરખી છે. અને પાણીમાં જો અરીસો તો ક્યાંથી, પાણીમાં જો તારું મોઢું ને મારું મોઢું એક સરખું, તો સિંહનું બચ્ચું છે. આ બકરા જેવું થઈ ને ક્યાં ભાગે, પતી ગયો બકરામાંથી સિંહ થઈ ગયો. સિંહ તો હતો જ, પણ ભાવે બકરો હતો એ ભાવે સિંહ થઈ ગયો. આટલી વાત છે. એમ સંસારી માંથી સિદ્ધ થયો, સિદ્ધ તે સાધકની વાત નથી વચ્ચે, સિદ્ધ સંસારી માંથી સિદ્ધ થયો. જો જ્ઞાન માત્રપણે યથાર્થ લક્ષ કર, જો જ્ઞાન માત્રપણે યથાર્થ લક્ષ કર, તું જ્ઞાયક મૂર્તિ છો, અનંત જ્ઞાન ની મૂર્તિ છો. તું જો અંદરમાં અંદરમાં વળીને જો એટલી જ વાર છે, તારું પ્રત્યક્ષ અપરોક્ષ સ્વરૂપ તને અનુભવ ગોચર થશે. પોતે પોતાની ભૂલી ગયો છે, વિભાવની ઝાડ પાથરેલી છે, પોતાની પોતાની પાથરેલી છે, વિભાવની ઝાડ પાથરેલી છે. આ શરીર મારું, આટલી અનુકૂળતાઓ મને, આટલી પ્રતિકૂળતાઓ મને, આ સંયોગો મારા, હું આવો હું આવો હું આવો, આટલા 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 સંબંધ વાળો, આ બધી ઝાડ પોતે ને પોતે પાથરે લઈ લીધી છે. અને વિભાવની ઝાડમાં ફસાઈ ગયો છે, ગૂંચવાઈ ગયો છે, એકદમ હલવાઈ ગયો છે. અને એવો જ છું એમ કલ્પના માનીને ફસાયો છે, કલ્પના કરીને ફસાયો છું. એનામાંથી લાલ નીકળી છે, કરોળિયાની લાલ કઈ બહારથી આવી નથી, તાંતણામાં કોઈ કિંમત નથી. પણ જ્યાં સુધી એને એમ લાગે કે અરે રે હું બંધાયેલો છું, ત્યાં સુધી એના મુક્ત સ્વરૂપને સમજી શકે એવું નથી. બહુ વિષયને બહુ સ્પષ્ટ કર્યો છે. સ્વાનુભવની પરિણતિમાંથી નીકળેલી વાતો છે, ચોખ્ખું છે. કોણ પ્રયત્ન કરે, ફસાઈ ગયેલો છે તો પણ એમ કહે છે કે છતાં પ્રયત્ન કરે, આ પ્રયત્ન ઉપર જોર છે, આખા બોલમાં પુરુષાર્થ ઉપર જોર છે, પણ પ્રયત્ન કરે તો છૂટવું નથી, છૂટતો જ છે એમ કે છે. છૂટવાનું કામ કરવાનું બાકી છે, એની પોતે તો છૂટતો જ છે. પ્રયત્ન કરીને જોવે તો એમ લેવું છે. જો જોવાનો પ્રયત્ન કરે, અવલોકન કરવાનો પ્રયત્ન કરે, અંતર્મુખ થવાનો પ્રયત્ન કરે તો પોતે દ્રય સ્વભાવે બંધાયેલો નથી. બંધાયેલો નહીં હોવાને લીધે મુક્ત થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એવો અનાદિથી દ્રય પોતે જ છે. ફક્ત એને જોવાનું છે, પોતે જેવો છે એવો એને પોતાને જોવાનો છે. મુક્ત કરવાનો નથી આત્માને, પણ મુક્ત છે, બંધ મુક્તથી મોક્ષથી રહિત છે. જેવો છે તેવો એને જ્ઞાયક મૂર્તિ છે, એ જ્ઞાનાનંદની મૂર્તિને એને જોવાની છે. આ સિવાય બીજું કાંઈ કામ નથી. કામ તો એટલું જ છે, કર્તવ્ય તો એટલું જ છે કે જેવું છે એવું પોતાનું સ્વરૂપ જોવું છે, બાકી કાંઈ કરવાનું નથી. એને બીજા કાર્યોમાં તો ઉપાધિ હોય કે આ કામ કરવું છે, આટલું કરવું પડશે, પછી આમ કરવું પડશે, પછી આમ કરવું પડશે. આયા નિરુપાધિકપણે નિરુપાધિક સ્વરૂપનું અવલોકન માત્રથી પરમેશ્વર થાય એવી વાત છે. પોતે જ પરમેશ્વર છે ભાવે થઈ જાય છે. જેમ સિંહ હતો જ, બકરાના ભાવમાંથી સિંહ ભાવ બદલાઈ ગયો. બકરો છું એ ભાવ બદલી સિંહ સિંહ છું એમ થઈ ગયું. મુક્તપણું સમજાય છે એ વાત લીધી છે ને શ્રીમદજીએ. દિગંબરના આચાર્યએ એમ કહ્યું છે કે આત્મા મુક્ત થતો નથી, પણ મુક્ત છે તેમ સમજાય છે. હા, પોતે એમ છે ને આપણે લીધું છે, નાના વાત લીધી છે. એની કહેવાની લોકોનું ધ્યાન ખેંચ્યું છે કે જો આવી વાત દિગંબર શાસ્ત્રમાં આચાર્યોએ કરી છે તો જરા ધ્યાન ખેંચ્યું છે. દિગંબરના આચાર્યોએ કહ્યું છે એમ કઈ ધ્યાન ખેંચ્યું છે. દેશ છે એમાં છે ને ઉપદેશ છે એમાં 220મો છે. આત્માનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે એમ કહ્યું છે. આ જ વાત છે કે આત્મા બંધાયેલો જ નથી. દ્રવ બંધાયેલ, દ્રવ એટલે પોતે આત્મા બંધાયેલો જ નથી, મુક્ત છે. પ્રયત્ન કરીને એને જોવું રહ્યું, બસ આટલું કામ બાકી છે. જોવે તો છે પણ બીજાને જોવે છે, જોવે તો છે પણ પરમાત્માને જોવે છે. જોવા જોતા નથી આવડતું એમ નથી, પરમાત્માને જોવે છે. અહીંયા કહે છે કે એ જોવાનું બંધ કર, અને તું તને તારામાં જો, જ્ઞાન માત્ર પણે તું છૂટો છો, ક્યાંય બંધાયેલો નથી.